તારીખ 8/8/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 332 અને 333 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 158
અનુભવ અને અવ્યક્ત એવો આત્મા શુદ્ધાત્મા એક સાથે જ્ઞાનમાં જ્ઞાન ગોચર થવા છતાં વ્યક્ત પર્યાય પ્રત્યે ઉદાસીન છે, તેથી અવ્યક્ત છે એમ લીધું છે. ઉદાસીન છે કોણ કે દ્રવ ઉદાસીન છે. દ્રવમાં જેણે હું પણ ઉતર્યું છે એવી જે અવસ્થા છે, એ પોતે અવસ્થા પણ પોતા પ્રત્યે, અવસ્થા પ્રત્યે એટલે પોતા પ્રત્યે ઉદાસીન છે. દ્રવમાં તો ક્રિયા જ નહીં હોવાથી ઉદાસીનપણું ઉપચારથી કહેવાય છે, કથન માત્ર છે. કેમ કે એને અપેક્ષા નથી તેથી ઉપેક્ષા છે. એક સમયની શુદ્ધ કે અશુદ્ધ પર્યાયની અપેક્ષા દ્રવને નથી, ત્રિકાળી દ્રવ સ્વભાવને નથી. પોતે સ્વરૂપથી પરિપૂર્ણ હોવાથી પરિપૂર્ણતામાં અપેક્ષાનો અભાવ છે. અપેક્ષાનો સદ્ભાવ અપરિપૂર્ણતાને સૂચવે છે. ક્યાંય પણ અપેક્ષા થાય તો એનો અર્થ જ એ છે કે એ પોતે પૂર્ણ નથી. આ એક જગતકર્તાની સામે બહુ મોટી દલીલ છે. જે લોકો પોતાના કલ્પેલા ઈશ્વરને, છે નહીં એવો કોઈ ઈશ્વર એટલે કલ્પિત કહેવાય, પોતાના કલ્પિત ઈશ્વરને જગત કરતા માને છે અથવા ભક્તોના કાર્ય કરતા હોવાનું માને છે, એને એમ પૂછી શકાય કે તમે તમારા ઈશ્વરને પૂર્ણ સમજો છો કે અપૂર્ણ સમજો છો, તમારો સ્વીકાર કયા પ્રકારે છે, એને પૂર્ણ સમજીને સ્વીકારો છો કે અપૂર્ણ સમજીને સ્વીકારો છો. તો કોઈ એમ ન કહે કે ઈશ્વર અપૂર્ણ છે, અમારો ઈશ્વર અપૂર્ણ છે. વગર વિચારે એમ કહી દઈએ કે તો પૂર્ણ જ હોય ને, એમાં પ્રશ્ન ક્યાં છે? ઈશ્વર કહેવાને અપૂર્ણ કહેવાય એ વાત ક્યાં મેળ ખાય છે? જો તમારા ઈશ્વર પૂર્ણ હોય તો એને આ અપેક્ષા ક્યાંથી થઈ કે હું જગતનું કાર્ય કરું, હું મારા કોઈ ભક્તનું કાર્ય કરું, એવી અપેક્ષા ક્યાંથી ઉભી? જો એવી અપેક્ષા ઉપજી તો એની પૂર્ણતા એમાં સાબિત થતી નથી, ખંડિત થાય છે, એ અપૂર્ણ સાબિત થાય છે. આ એક બહુ મોટી દલીલ છે. અહીંયા ત્રિકાળી દ્રવ પરિપૂર્ણ હોવાથી એક સમયની પર્યાયની એને અપેક્ષા નથી. એ પર્યાય સરાગવાળી હો કે વિતરાગતાવાળી હો, કોઈ અપેક્ષા નથી. કેમ કે એને અપેક્ષારૂપી કાર્ય કે ઉપેક્ષારૂપી કાર્ય એવું કાર્ય જ એને નથી. આમ છે ખરેખર. એટલે પછી એને ક્યાં અપેક્ષા ઉપેક્ષાનો સવાલ રહ્યો? પણ અપેક્ષા નથી એમ સમજીને ઉપચાર કરવામાં આવે છે કે એ ઉપેક્ષિત છે, ઉદાસીન છે. હવે ફરી લઈએ કે નિર્મળ પર્યાય, નિર્મળ પર્યાયનો અનુભવ થાય છે. ત્રિકાળી સ્વદ્રવ્યના આશ્રય અનુભવ થાય છે અને એ જ્ઞાનને અનુભવ થવા છતાં જ્ઞાને થાય છે કે આવું દ્રવ છે, અનુભવ પણ થાય છે બંનેનો, દ્રવ પર્યાય આવા છે, પર્યાયનો તો અનુભવ છે, દ્રવ ઉપર લક્ષ છે એટલે દ્રવનો અનુભવ કહેવાય છે. છતાં દ્રષ્ટિનું આસન એટલે હું પણ પોતે જ્યાં પોતાને સ્થાપિત કરે છે, દ્રષ્ટિનું કાર્ય સ્થાપના કરવાનું છે, પોતાની પ્રતિષ્ઠા કરવાનું કાર્ય દ્રષ્ટિનું છે, પોતાની સ્થાપના કરવાનું કાર્ય દ્રષ્ટિનું છે. તો કહે છે કે એ દ્રષ્ટિએ તો આસન અવ્યક્ત ઉપર જમાયું છે કે આ હું છું, આ મારું સ્થાન છે, અહીંયા હું બેઠેલો છું, સદાય હું અહીંયા છું. એવું જે આસન જમાવેલું છે દ્રષ્ટિએ તો સ્વદ્રવમાં જમાવેલું છે, ભલે જ્ઞાન દ્રવ પર્યાય બંનેનું હોય. આ સંતો અવ્યક્ત ઉપર છે, વ્યક્તપણા પ્રત્યે ઉદાસીન પણે છે. એવું જે અવ્યક્ત દ્રવ્ય છે એને વ્યક્તપણા પ્રત્યે ઉદાસીનપણું છે, કોઈ અપેક્ષા રાખતું નથી. દ્રવ્ય મારી પર્યાય બગડી છે તે સુધરો એવી અપેક્ષા સ્વદ્રવ્યને નથી. કેવા સ્વદ્રવ્યનું જ્ઞાન કરવું જોઈએ કે મારી પર્યાય ઠીક થાવ એ વાત દ્રવ્યમાં નથી. આમ દ્રષ્ટિનો વિષય શું ચીજ છે એ આમાંથી સંકેત નીકળે છે કે જ્યાં દ્રષ્ટિ પર્યાયને સ્વીકારતી નથી, પર્યાયને જોતી નથી, દેખતી નથી, પોતે દ્રષ્ટિ છે, પોતે પર્યાય છે, તો એ સ્વયં પોતાને દેખતી નથી એમ છે. અને દ્રવ ઉપર એ આ રીતે આવે છે કે આ હું છું, બસ વાત પૂરી થઈ ગઈ. જો પોતાને સ્વીકારે તો પર્યાયનો સ્વીકાર થઈ ગયો, એમાં એનો વિષય જ એ નથી. એ વિષય જરૂર છે, દ્રષ્ટિ પોતે વિષય જરૂર છે, દ્રવ્યને વિષય કરનાર છે. વિષય એટલે વિષય કરનાર છે, પણ એનો વિષય છે એમાં એનો પોતાનો સમાવેશ નથી. આમ છે, જ્ઞાનની વાત નથી અહીંયા, દ્રષ્ટિની વાત ચાલે. શું કહ્યું? અહીંયા દ્રષ્ટિની વાત ચાલે છે કે દ્રષ્ટિનો ગુણ શું, દ્રષ્ટિનું વિષય શું, વિષય કરવાનો પ્રકાર શું, આટલી વાત ચાલે છે. દ્રષ્ટિનું સ્વરૂપ જોતા એ દ્રષ્ટિનું સ્વરૂપ એ કયા પ્રકારે સ્વદ્રવ્યને વિષય કરે છે એમ જેવાનું થાય. એ અહીંથી સમજી શકાય એવું છે કે મિથ્યા દ્રષ્ટિ છે ત્યાં પણ દ્રષ્ટિ જ કામ કરે છે. તો એ મિથ્યા દ્રષ્ટિ પરતે હું એમ સ્વીકારે છે, અહીંયા સમ્યક દ્રષ્ટિ સ્વતે હું સ્વીકારે છે. તો પરતે હું સ્વીકાર કરવામાં એ પોતાના પોતાને જ સ્વીકારતું નથી. પોતાની પોતે છે કે નહીં એ સવાલ નથી એની અંદર. છે ક્યાં ગયો પોતે? જે કોઈ પરતે હું, દેહતે હું, રાખતે હું, એમ કોઈ પર ઉપર જે આ દ્રષ્ટિ છે ત્યાં આખો પોતે સ્વતે હું એ વાત એમાંથી ચાલી ગઈ. પોતાની હયાતીની વાત ઉડાવી, જેના ઊંધા પ્રકારના પરિણામમાં આવો પ્રકાર છે એ જ દ્રષ્ટિના સવળા પ્રકારના પરિણામમાં એક સ્વદ્રવ્યનું સ્વીકૃતપણું છે. એમાં એમ કહે છે કે પર્યાયના પ્રદેશો જુદા છે મારા, એમ કહેવાનું કારણ ત્યાં એ છે. એ જે વિષય ચાલ્યો છે ને એના ઉપર ચાલ્યો છે કે મારામાં તો પર્યાય દેખાતી નથી. જો હોયના અહીંયા હોય, એનું ક્ષેત્ર ત્યાં હોય તો જણાય આવે. આમ લેવું છે, એનું ક્ષેત્ર હોય તો જણાય આવે, પણ અહીંયા એ ક્ષેત્રમાં છે નહીં એટલે દેખાતી નથી. એમ ભાવને ક્ષેત્ર લઈ લીધું છે, દ્રવ્યનો જે સ્વભાવ એને ક્ષેત્રમાં લઈ લીધો, વધારે વિષયને સ્પષ્ટ કરવા માટે એને ક્ષેત્રમાં લઈ લે છે. ખરેખર આ કોઈ આ ક્ષેત્ર નથી લેવું, પ્રદેશોરૂપી ક્ષેત્ર નથી લેવું. આ પર્યાય ગુણને પર્યાય છે ને, શ્રદ્ધાના ગુણને, શ્રદ્ધારૂપ જે ગુણ છે એના પર્યાયને શ્રદ્ધાન કહેવાય છે. શ્રદ્ધા નામનો જે ગુણ છે એના પર્યાયને શ્રદ્ધાન એમ કહેવાય છે. ગુણને શ્રદ્ધા કહેવાય છે અને એની જે અવસ્થા એને શ્રદ્ધાન કહેવાય છે. કે શ્રદ્ધાને જ્યાં કહ્યો ત્યાં એની પર્યાય લીધો. આ ભૂલ 36 ભૂલમાં આ 6 ભૂલ સૂક્ષ્મ છે. 6 આત્માના ગુણો લીધા છે નાસ્તિથી, એમાં અવ્યક્ત નામનો એક ભૂલ લીધો છે. આત્મામાં રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, શબ્દ નથી, સંસ્થાન નથી. આ છૂરા કરીને આત્મા અવ્યક્ત છે એમ કરીને 6 ભૂલ લીધો છે. એ બધા નાસ્તિથી છે, નથી 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 એમ. એક ચૈતન્ય સદાય અંતરંગમાં અનુભવમાં આવતો પ્રકાશમાન એવો ચૈતન્ય ગુણ વડે આત્મા જણાય છે, એ 7મો ગુણ છે, એ અસ્તિત્વ છે. આ ગાથા કુંકુંદાચાર્યે 5 શાસ્ત્રોમાં લીધી છે અને ધવળમાં પણ આ ગાથા છે. 8 શબ્દો છે. જીવમ મળી થી સંતાણમ ગંધ પછી હવે અવ્યક્ત વિશેષણ ને કહે છે. આત્મા કઈ રીતે અવ્યક્ત છે કે 6 દ્રવ સ્વરૂપ જે જ્ઞેય છે અને વ્યક્ત છે. લોક જે 6 દ્રવ સ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે તેનાથી આ જીવ ભિન્ન છે, અન્ય છે, માટે અવ્યક્ત છે. એક અપેક્ષા લાગુ પડી આખા જગતથી આ જીવનું ભિન્નપણું હોવાથી એને અવ્યક્ત કહીએ. કષાયોનો સમૂહ પછી લીધો પોતાના પર્યાય. કષાયોનો સમૂહ જે ભાવક ભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે. જીવનો કષાય ભાવથી આ જીવ સ્વરૂપ અન્ય છે, સ્વભાવ સ્વરૂપ અન્ય છે, તેથી પણ તે અવ્યક્ત છે. ચિત્ત સામાન્યમાં ચૈતન્ય સર્વ વ્યક્તિઓ નિમગ્ન અંતર્ભૂત છે માટે અવ્યક્ત છે. ત્રિકાળી સ્વભાવ છે, અનંતી પર્યાયો એમાં અંતર્નિમગ્ન છે, શક્તિ રૂપે પડેલી છે, તેથી તેને અવ્યક્ત કહીએ. વ્યક્ત પર્યાયો ખરેખર તો પહેલા અવ્યક્ત છે એટલે એને અવ્યક્ત કહીએ. વળી તે વર્તમાન ક્ષણિક વ્યક્તિ માત્ર નથી પણ ત્રિકાળી છે માટે તે અવ્યક્ત છે. એક સમયની પર્યાયથી ભિન્ન 4 બોધ જોઈએ છે. 5મો એ છે કે વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવા છતાં એનો અર્થ કર્યો છે. કે નિર્મળ પર્યાય અને ત્રિકાળી દ્રવ્યનું જ્ઞાન અને અનુભવ થવા છતાં એ આઈથી આના ઉપર પ્રવચનમાંથી વાત છે. કે વ્યક્ત અને અવ્યક્ત ભેળા મિશ્રિતપણે પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પષ્ટ નથી. દ્રષ્ટિથી જોવામાં આવે તો એનું આસન દ્રવ ઉપર છે, એ વ્યક્તને સ્પર્શતો નથી. વ્યક્ત પર્યાયને દ્રષ્ટિ સ્પર્શતી નથી. દ્રષ્ટિ સ્પર્શતી નથી એટલે દ્રષ્ટિનો વિષય હું તે પણ વ્યક્ત પર્યાયને સ્પર્શતો નથી એમ બી કીધું. આમ શું કરવા કહે છે આ વિચારવું જોઈએ. દ્રષ્ટિ જે છે એ વ્યક્ત પર્યાયને સ્પર્શતી નથી, વિષય કરતી નથી, સ્વીકારતી નથી.
બરોબર.
તો દ્રષ્ટિ કોને સ્વીકારે છે? કે જે ત્રિકાળી દ્રવ સામાન્ય અવ્યક્ત સ્વરૂપે છે એને સ્વીકારે છે, એ હું. તો હું પણ વ્યક્ત પર્યાયને સ્પર્શતો નથી. આમ થઈ દ્રષ્ટિ સ્પર્શતી નથી તો દ્રષ્ટિનો વિષય એવો જે હું એ હું પણ સ્પર્શતો નથી. આમ કેમ કે છે? આ એ થોડું વિચારવા જેવું છે. એની હે ત્યારે એને એ પોતાને ભૂલીને વિષય બનાવે છે, પોતાને ભૂલીને વિષય બનાવે છે. અને એવું બને છે જ્યાં અત્યંત આકર્ષણ થાય ત્યાં પોતાનું સ્થાન, પોતાનું સ્વરૂપ પોતે પોતાને ભૂલે છે. બને કે ન બને? હા, દ્રવ્ય વ્યક્ત થઈ ગયું, દ્રષ્ટિમાં વ્યક્ત થઈ ગયું. પણ અહીંયા સરખામણીનો વિષય ચાલે છે કે એકને વ્યક્ત કહીએ તો બીજાને અવ્યક્ત કહીએ. છદ્રવ સ્વરૂપ લોકને વ્યક્ત કહીએ તો આ આત્માને અવ્યક્ત કહીએ, કષાય પરિણામને વ્યક્ત કહીએ તો આત્માને અવ્યક્ત કહીએ. એક એક વ્યક્ત અવ્યક્તના સામે સામે બોલ ચાલે છે. એમાં એમ કહે છે કે અહીંયા અવ્યક્તપણું કેમ કહેવું? કે વ્યક્ત અને અવ્યક્ત બંનેનું જ્ઞાન થાય છે, બંનેનો અનુભવ થાય છે. એ સ્પષ્ટ કરે છે પોતાના પ્રવચનમાં કે નિર્મળ પર્યાય અને ત્રિકાળી દ્રવ્યનું જ્ઞાન અને અનુભવ થવા છતાં દ્રષ્ટિનું આસન તો અવ્યક્ત ઉપર છે. એમ કહેવું છે. કેમ એને સ્પષ્ટતો નથી? અનુભવ તો છે નિર્મળ પર્યાયને, પોતે નિર્મળ પર્યાયના અનુભવમાં હોવા છતાં અહીંયા વાત એમ ચાલી કે એને સ્પર્શતો નથી, અનુભવે છે ને સ્પર્શતો નથી. આ કઈ જાતની વાત છે? આ વિચારવા જેવો વિષય છે કે અહીંયા જ્ઞાન અને અનુભવ બીજી વાત છે અને દ્રષ્ટિનું પરિણમન બીજી વાત છે. મિશ્રિતપણે એટલે એક સાથે દ્રવ પર્યાયનો એક સાથે અનુભવ હોવા છતાં પ્રમાણ જ્ઞાન છે ને. પ્રમાણ જ્ઞાનનો પ્રમાણમાં વિષય શું છે? કે યુગપત દ્રવ્ય પર્યાયનું જ્ઞાન થયું, તે જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. આ પ્રમાણ જ્ઞાનની પરિભાષા વ્યાખ્યા છે. પ્રમાણ જ્ઞાન કોને કહીએ? કે જેમાં દ્રવ પર્યાયનું યુગપત જ્ઞાન હોય, એક કાળે જ્ઞાન હોય, તેને પ્રમાણ જ્ઞાન કહીએ. તો પ્રમાણ જ્ઞાન અપેક્ષાએ આ વાત ચાલી કે દ્રવ અને પર્યાય, નિર્મળ પર્યાય અને દ્રવ્યનું જ્ઞાન અને અનુભવ હોવા છતાં એમ જ્ઞાન છે એટલે વિકલ્પ છે એમની અનુભવ પણ છે. એ અનુભવ યુગપત અનુભવને જાય તો પ્રમાણ કહ્યો છે, ત્યાં સુધી તો પ્રમાણ કહેતા નથી. છતાં પણ દ્રષ્ટિનું આસન તો દ્રવ્ય ઉપર છે. કેમ કે એના પરિણામમાંનો પ્રકાર જ આવો છે. એક અપેક્ષાએ કહીએ તો જ્ઞાન એ પ્રકાશ સ્વરૂપ દેખતું છે, સ્વપરને જાણે છે, દેખે છે. દર્શન અને જ્ઞાન, દર્શન દેખે છે ને જ્ઞાન ચૈતન્ય એ દેખનાર જાણનાર છે. સ્વપર દ્રષ્ટિ આંધળી છે, કોઈને ન જુએ, જેને જુએ એને જુએ, બીજા કોઈને જુએ નહીં. શ્રદ્ધાની અપેક્ષા એ જેને શ્રદ્ધે એને જ શ્રદ્ધે, બીજાને સ્વીકારે જ નહીં. અને આ જૈન દર્શન ના પાયાની ચીજ છે કે તારું શ્રદ્ધાન ક્યાં છે. એક વાર એ વાત તું કર કે તારું શ્રદ્ધાન ક્યાં છે. તારું જે ત્રિકાળી પરમાત્મ પદ છે, શુદ્ધાત્મ પદ છે, સિદ્ધ પદ છે, ત્યાં તારું શ્રદ્ધાન છે તો તે શ્રદ્ધાન સમ્યક છે. જો તારું શ્રદ્ધાન સમ્યક છે તો તારું બધું પરિણમન સમ્યક છે. અને જો તારું શ્રદ્ધાન સમ્યક નથી તો તારા એકેય ગુણનું પરિણમન સમ્યક નથી. ન તો તારું જ્ઞાન સમ્યક છે ભલે આગમ અનુસાર હોય, ન તો તારું ચારિત્ર સમ્યક છે ભલે આગમ અનુસાર હોય. એટલે દ્રવ્ય અનુસાર ચરણમ, ચરણાનુસાર દ્રવ્યમ, એમ પ્રવચન સારમાં જ્યાં આચરણનો અધિકાર ચાલ્યો ત્યાં દ્રવ્યની વાત લીધી છે, આગમની વાત ન લીધી. આગમ અનુસાર તો આચરણ હોય છે મિથ્યા ચારિત્રીને, મિથ્યા જ્ઞાનીને પણ આગમ અનુસાર જ્ઞાન હોય છે, હોઈ શકે છે, એનો કઈ નવીન નથી. પણ મૂળમાં આવું શ્રદ્ધાંત છે, બસ આટલી વાત છે. અહીંથી જે નીકળે છે આટલું નીકળે છે. પ્રશ્ન સમજાયો નહીં ખરી. દાખલા તરીકે સ્પષ્ટ કરીએ પ્રશ્નને, શુદ્ધાત્મ સ્વભાવ નું શ્રદ્ધા પરિપૂર્ણ પરમાત્મ પદ છે, અનાદિ અનંત એવું જે આત્મપદ છે, મૂળ આત્મપદ છે, એનું જે શ્રદ્ધાંત એ શ્રદ્ધાંત પૂર્વક જ્ઞાનમાં પછી દુનિયાભરનો વિષય આવે, કેવળ જ્ઞાન પ્રગટે, લોકાલોક જણાય, અનાદિ અનંત બધું જણાય, બધું સમ્યક છે. ત્યાં સુધી એ દ્રષ્ટાંત જ્ઞાનનું છે કે દોરડીને સાપ જાણે તો એનું જ્ઞાન સમ્યક છે. શું શ્રદ્ધાન સગુણ થતા તે જ ક્ષણે તત્ક્ષણ જ્ઞાન સમ્યક થયું, અને એ જ્યાં જ્ઞાન સમ્યક થયું ત્યાં એ જ્ઞાનમાં દોરડીમાં સાપનો ભ્રમ થાય, આછા અજવાળામાં આછા અંધારામાં કે સર્પાકારે પડ્યું છે માટે સર્પ હોવો જોઈએ, હોય દોરડું એમાં એક બાજુ ગાંઠ વાળેલી હોય, એક છેડે તો મોઢું મોઢા જેવું લાગે, બરાબર આ સર્પ જ લાગે છે, અહીંયા મોઢું છે અને બાકી બધું એનું શરીર છે, હોય દોરડું. જ્ઞાનમાં ભ્રમ થયો ને એ પ્રયોજનભૂત વિષયમાં ભ્રમ થયો નથી, સૂક્ષ્મ જ્ઞાનનો ભ્રમ છે, એ જ્ઞાન સમ્યક છે. અને અંગ પૂર્વને જાણનારું પણ સ્વપદને જેને શ્રદ્ધામાં સ્વીકાર્યું નથી એવા જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે, ખોટું જ્ઞાન છે. અંગ પૂર્વનું નથી, કલ્પનાનું છે. અંગ પૂર્વ અનુસાર દેખાય છે, બાકી કલ્પિત જ્ઞાન છે. કેમ કે એ જ્ઞાન ત્યાં જ્ઞાન સ્વભાવને જાણતું નથી. એને શું જાણ્યું? જેણે જ્ઞાન સ્વભાવને ન જાણ્યું એને જાણ્યું શું? જ્ઞાને જો જ્ઞાન સ્વભાવને ન જાણ્યું તો એને જાણ્યું શું? વડાપ્રધાનને એ જ ખબર નથી કે હું વડો પ્રધાન છું તો એ કરશે શું? કોઈ પણ સ્થાનમાં, એ સ્થાનમાં જેને જે કાર્ય કરવું છે એના સ્થાનને જાણતો નથી કે મારું સ્વસ્થાન શું છે તો એ કરશે શું? એક કઈ વાત એની સાચી નથી. સાચી દેખાતી હોય તો સાચી નથી, ક્યારે ખોટું કરશે એનો મેળ નથી, એટલે દેખાય છે તે સાચો નથી. ગાંડો માણસ, પાગલ માણસ, ડાહી કોઈ વાત કરે માટે ડાયો થઈ ગયો કે નહીં? પાગલ જ છે. કોઈ વાત ડાહી આવી ગઈ એટલે શું થઈ ગયો? પાગલ છે. એમ આ શ્રદ્ધાનો વિષય છે, એ પાયાનો વિષય છે, મૂળનો વિષય છે. અને એ જ્યાં સુધી ચોખ્ખો ન થાય ને એનું પરિણમન સૌનું ન થાય અને પોતાના જ સ્વરૂપને ન સ્વીકારે ત્યાં સુધી બીજી બાબતમાં, બીજા વિષયમાં, બીજી દિશામાં, બીજા કાર્યમાં, બીજા ક્ષેત્રમાં ત્યાં એ શક્તિને રોકવી જોઈએ. ભગવાનની એ આજ્ઞા છે કે પ્રથમમાં પ્રથમ, પહેલામાં પહેલા તારી સર્વશક્તિને પૂરા ઉદ્યમથી શ્રદ્ધાનુસરણ કરવામાં લગા. બસ બીજે ક્યાંય શક્તિનો વ્યય કરવા જેવું નથી. નીચે ઉપર બેઠ.
પર્યાય
છે, એ દ્રષ્ટિનો વિષય જ નથી, જ્ઞાનનો વિષય છે. કેમ કે દ્રષ્ટિને તો એનો વિષય પોતાના પરિપૂર્ણ શક્તિ સામર્થ્યમાં જ પૂરો થાય છે. એની મર્યાદા જેટલી છે એથી આગળ એની મર્યાદા નથી. પાંચમો બોલ પણ એથી સૂક્ષ્મ છે. પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાય રહ્યો હોવા છતાં, એટલે દ્રવ્ય પર્યાય અનુભવ થતો હોવા છતાં, પ્રમાણ જ્ઞાન છે કે અનુભવ જ્ઞાનમાં થાય છે. પોતે પોતાથી જ બાહ્યાભ્યંતર સ્પષ્ટ અનુભવાય રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રત્યે ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે માટે અવ્યક્ત છે. આમને વ્યક્તપણી જે અવસ્થા, એ અવસ્થા પ્રત્યે અવસ્થાનો અનુભવ હોવા છતાં અનુભવમાં આવતી પોતાની પોતે અવસ્થા પોતે જ એના પ્રત્યે પોતે જ ઉદાસીન છે. આમ દ્રષ્ટિનું પરિણામ ઓળખાવું છે. જ્ઞાનમાં ઉદાસીન છે પણ આ તો કહેશે કે ત્રિકાળી દ્રવ છે ને એને વ્યક્ત અનુભવની અપેક્ષા નથી. પોતે ઉદાસીન છે ને, પોતે ઉદાસીન હોવાથી એમ જેવું છે પ્રદ્યોતમાન પ્રકાશમાન છે, પોતે પ્રગટ લીધો આવે. પ્રગટ છે છતાં અવ્યક્ત છે. કેવો પ્રકાશમાન છે કે વ્યક્ત પર્યાય પ્રત્યે ઉદાસીન પણ એ પ્રકાશમાન છે, માટે એને અવ્યક્ત કહીએ છીએ. મારી જે અનુભવમાં આવતી શુદ્ધ જ્ઞાન, શુદ્ધ ચારિત્ર, આનંદ અવસ્થા, એના પ્રત્યે હું ઉદાસીન છું એમ કહે છે. આવી વાત લીધી છે. પરિણમન એટલા માટે લીધું છે, નિરાલંબ પરિણમન, પરિણમન નિરાલંબ લીધું છે. ભલે પરિણમન સ્વદ્રવને આશ્રય થતો પણ પોતે તો નથી આશ્રય કરતો ને. પરિણામ જેનો વિષય છે તે પોતે, પરિણામનો જે વિષય છે તે પોતે છે. પર્યાયનો વિષય કોણ છે? તો પોતે. શ્રદ્ધાની પર્યાયનો વિષય પોતે છે, જ્ઞાનની પર્યાયનો વિષય પોતે છે, આનંદની પર્યાયનો વિષય પોતે છે ને. પોતે કેવો છે? કે પોતે સર્વ પર્યાય પ્રત્યે ઉદાસીન છે. પર્યાય મેરા ધ્યાન કરો તો કરો, દ્રષ્ટિ પ્રધાન કથન આવે છે 645 બોલમાં, કે પર્યાય મેરા ધ્યાન કરો તો કરો. મુજે કોઈ અપેક્ષા નહીં હૈ કે મેરા કોઈ ધ્યાન કરે. પોતે પરમાત્મા છે ને, એ કોઈની ધ્યાનની, કોઈની ભક્તિની, કોઈની પ્રશંસાની, કોઈની સ્તુતિની અપેક્ષા નથી કરતા. અરે અપેક્ષા કરે તે પૂર્ણ નથી હોતા, પૂર્ણ હોય તેને અપેક્ષા ન હોતી. આ એની પૂર્ણતાનો પુરાવો છે, સાબિતી છે. એટલે એમ કહે છે કે પર્યાય મેરા ધ્યાન કરો તો કરો. બતાવવાની શૈલી કઈક જોઈએ ને, કહેવાની તો કઈક શૈલી જોઈએ ને. જૈન દર્શનના અધ્યાત્મશાસ્ત્ર વિષયમાં, શાસ્ત્રનો વિષય તો અનેક પ્રકારે ચારણ યુગમાં છે પણ એમાં જ્યાં અધ્યાત્મ છે અને એ અધ્યાત્મમાં પણ એક પરાકાષ્ઠારૂપ વિષય છે, એ દ્રષ્ટિનો વિષય છે. આમ તો જ્ઞાન પ્રધાન, ચારિત્ર પ્રધાન, આધ્યાત્મિક વિષય પણ ખૂબ ચાલ્યો છે જૈન આગમમાં, પણ એમાં જે દ્રષ્ટિનો પ્રકાર ચાલ્યો છે એ ખતમ કરે છે વાતને. બહુ અલૌકિક ઢબથી ચાલ્યો છે, આખી પદ્ધતિ અલૌકિક છે. નિયમસારમાં એ ભાવના પ્રધાનતામાં એ શૈલી સંસારમાં એ થામ થામ દેખાય છે. આ સંસાર આજે બોલ છે, ચોથો પાંચમો બે છે કે વ્યક્તપણું ને અવ્યક્તપણું બંને અનુભવમાં આવતું હોવા છતાં વ્યક્તપણાને સ્પર્શતો જ નથી, પોતે પર્યાયથી ભિન્ન રહી જાય છે. વળી કહે છે કે પોતે પોતાના સ્વરૂપે પ્રકાશમાન છે તો પણ વ્યક્ત પર્યાય પ્રત્યે ઉદાસીન છે, એની અપેક્ષા રાખતો નથી. પ્રમેયત્વ ગુણ છે તો એ જ્ઞાનમાં પ્રમેય થાય છે. અહીંયા વાત દ્રષ્ટિની ચાલે છે. શું એનું પોતાનું કામ કરવાની પદ્ધતિ સ્વતંત્ર છે. શ્રદ્ધાની પોતાની જે કામ કરવાની પદ્ધતિ છે એ ગુણની, ગુણનો જે ગુણ છે એમ લઈએ, ગુણનો જે કાર્ય કરવાનો પ્રકાર છે, પદ્ધતિ છે, તદ્દન અનોખી છે, તદ્દન અનુઠી પ્રકૃતિ છે એની. ગુણની પ્રકૃતિ જેવી છે કે બસ એ જેને વિષય કરે છે એને વિષય કરે છે, અને બાકી જગત છે કે નહીં એની એને કાંઈ નથી જોવાનું. બીજાની હસ્તી છે કે નહીં એ જ જોવાનું નથી. એને હું છું પરિપૂર્ણ રૂપે મારામાં, પછી બીજાની હસ્તી છે કે નહીં એ જોવાનું એનો એનો પ્રકાર જ નથી. એટલે પર્યાયની હસ્તી છે કે નહીં, પછી કેવી છે ને કેવી નહીં એ તો બધી આગળની વાત થઈ ગઈ, પણ એની હસ્તીને જ એ સ્વીકારતો નથી, એવું શ્રદ્ધાન છે. એ સમ્યક શ્રદ્ધાનનો વિષય છે. એ પાંચમો આ છઠ્ઠો બોલ છે, પાંચ છ બોલ બી સૂક્ષ્મ છે. પાછો કે છે કે પોતે પોતાથી જ બાહ્યાભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે. એમ નથી કે અનુભવ નથી ને, આ એમને મધ્ધર કાંઈ કલ્પનાની વાતો ચાલે છે. છતાં પણ વ્યક્તપણા પ્રત્યે, વ્યક્તિ એવી અવસ્થા પ્રત્યે ઉદાસીનપણે છે એમ ન કહ્યું, ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે એમ કહ્યું. ઉદાસીનપણે એ પ્રદ્યોતમાન છે એવી ભાષા લીધી છે. સ્વયમેવ હિ બહિરંતઃ, સંસ્કૃત અનુવાદ આ પ્રમાણે છે, સ્વયમેવ હિ બહિરંતઃ સ્ફુટમ, સ્પષ્ટપણે, એમાં કલ્પના ને ગોટો ને અનુમાન ને એવું કાંઈ નથી, સ્પષ્ટપણે સ્ફુટમ અનુભવ વિમાનત્વે અપી વ્યક્ત અપેક્ષેણ, વ્યક્ત વ્યક્તિ એવી પર્યાય છે વ્યક્તપણા પ્રત્યે, વ્યક્ત અપેક્ષેણ અપેક્ષા શબ્દ ત્યાં લીધો, પ્રદ્યોતમાનત્વા અવ્યક્ત વ્યક્ત વ્યક્તપણા પ્રત્યે અપેક્ષા એને નહીં હોવાથી, ઉપેક્ષા હોવાથી તેને અહીંયા અવ્યક્ત સ્વરૂપે કહેવામાં આવે છે. આત્મા અવ્યક્ત છે એનો આ અર્થ છે, એમ અર્થઘટન કર્યું છે ટીકાકાર આચાર્ય. મૂળ સૂત્રમાં તો અવ્યક્ત છે, સંકુંદ આચાર્યના સૂત્રમાં તો આત્મા અવ્યક્ત છે એટલી વાત આવી છે, એનો અર્થ મેં આ કરીએ છીએ. આમ છ પ્રકારે, છ કારણથી આત્માનું અવ્યક્તપણું સિદ્ધ કર્યું. એ રીતે અવ્યક્તપણાનો આજે બોલ છે. નિર્મળ પર્યાય અને ત્રિકાળી દ્રવ્યનું જ્ઞાન અને અનુભવ થવા છતાં દ્રષ્ટિનું આસન તો અવ્યક્ત ઉપર છે. આસન શબ્દ લીધો પ્રવચનમાં ગુરુદેવ વધારે સ્પષ્ટ કરે છે કે જેમ કોઈ એમ કહે કે આ અહીંયા આસન જમાવ્યું, ઉઠાડી ઉઠાડો અમને તમારા તાકાત હોય તો, આ અહીંયા આસન નાખ્યું, એને કોઈ ફેરવવા સમર્થ નથી, એમ અમારું દ્રષ્ટિનું સ્થાપન અમારા સ્વદ્રવ્યમાં છે. એક સમયની જોડે ચાલતી અવસ્થા, બાજુમાં પરિણમતી અવસ્થા, લગોલગ પરિણમતી અવસ્થા, એના પ્રત્યે પણ અમારે જાણે સંબંધ છે એ છે કે નહીં પ્રશ્ન જ નથી. દ્રષ્ટિની અપેક્ષાએ વિચારવામાં આવે તો પોતાના સ્વસ્વરૂપ સિવાય દ્રષ્ટિને બીજું કાંઈ છે કે નથી એ પ્રશ્ન જ અનપેક્ષિત છે, એ પ્રશ્ન અપેક્ષિત જ નથી. એ પ્રકારના પરિણમનને એને દ્રષ્ટિનું પરિણમન કહેવામાં આવે છે. એવું શ્રદ્ધાનું પરિણમન સમ્યક દર્શનમાં કામ કરે છે એમ અહીંયા બતાવવું છે. એને એમ કહે છે કે પોતે એના પ્રત્યે ઉદાસીન છે. દ્રષ્ટિનું ઘણું દૂરથી એ વિષય ચાલ્યો છે ચર્ચા. 332 નંબર એવું છે કે જે પાળે જ્ઞાનમાં જે જ્ઞાનાકાર ઉપજવાનો, જ્ઞાનમાં અન્ય જ્ઞેયો જણાયા ત્યારે જ્ઞાનમાં તે જ્ઞેય અનુસાર જ્ઞાનાકાર થાય છે. બરાબર, એ જ્ઞાનાકાર જે એનો એ સ્વકાર છે, એને ન તો કરવાનો પ્રશ્ન છે કે ન તો એને મટાડવાનો પ્રશ્ન છે. અને શ્રદ્ધાનમાંથી એ વાત ઉપજે છે કે જ્યારે દ્રષ્ટિ પોતે જ વ્યક્ત પર્યાય પ્રત્યે ઉદાસીન છે, પછી કરવું અને મટાડવાની અપેક્ષા શું? કરવા અને મટાડવાનો એમાં નિષેધ છે, શ્રદ્ધાનથી એનો નિષેધ છે એમ છે. ભલે જે થાવ તે થાવ. એટલે સમ્ય જ્ઞાનીને જ્ઞાનમાં કોઈ પણ પદાર્થ જ્ઞેય થાય એનો એ જ્ઞાતા દ્રષ્ટા છે. ન તો એની એના પ્રત્યે રાગી છે કે ન તો એના પ્રત્યે દ્વેષી છે, ન તો એના પ્રત્યે એનો કોઈ વ્યામોહ છે, ભ્રમ છે કે આ કઈક આમ હોય તો ઠીક, આને બદલે આમ હોય તો ઠીક, કઈ વાત નથી. જ્ઞાતા દ્રષ્ટા પણ થાય છે મૂળમાં ક્યાંથી? આ રીતે શ્રદ્ધાન સિવાય જ્ઞાતા દ્રષ્ટા પણ એને એના ઉપર નિષેધ કરે છે. મૂળમાંથી નિષેધ છે એનો. વિતરાગતા પ્રગટવાનું મૂળ કારણ આ શ્રદ્ધાન છે. ઓડરમલજીએ તો ત્યાં સુધી લીધું કે અનંતા સિદ્ધો સાદી અનંતકાળ પર્યંત સિદ્ધ સિદ્ધ પર્યાયમાં અવસ્થિત રહે છે એનું કારણ આ સમ્યક શ્રદ્ધાન છે. આમ લીધું છે, એવું લીધું છે. એટલે દંશણ ભોલો ધર્મો એ જે સૂત્ર થાપ્યું છે એના પાછળ ઘણો ઊંડો રહસ્યાર્થ છે. ઘણું એ કામ બતાવે છે. કેવું મુશ્કેલ પડે અરૂપી ગુણનું અરૂપી પરિણમન, અરૂપી ગુણ અરૂપી પરિણમન વળી જ્ઞાન જેવું સાકાર અને સ્વવિકલ્પ ભેદવાળું પરિણમન નહીં, નિર્ભેદ ને નિર્વિકલ્પ પરિણમન છે શ્રદ્ધાનું. એને વિકલ્પો દ્વારા કહેવું, વચનો દ્વારા કહેવું કઠણ પડે એવું છે. છતાંય સમર્થ જ્ઞાનીઓએ અને સમર્થ આચાર્યોએ એને યથકિંચિત શબ્દોમાં ઉતાર્યું છે. એટલું શક્ય છે એટલું શબ્દોમાં ઉતાર્યું છે. નહીતર એનું સ્વરૂપ જ નિર્વિકલ્પ છે. શ્રદ્ધાનું પરિણમન જ નિર્વિકલ્પ છે. એનો વિષય ત્રિકાળી દ્રવ્ય પણ નિર્વિકલ્પ છે. બે નિર્વિકલ્પ છે. કેવું કે ભાવનાથી નીકળેલા, ભાવનામાં આવે ને એ વાત નીકળેલી છે. ભાવના પ્રધાન છે. ભાવના પ્રધાનતામાં એ પ્રકાર ઉપજે છે. ભાવના એટલે અહીંયા ઓલો વિકલ્પથી ભાવના કરે ને સ્થિરતારૂપ ભાવનાની પ્રધાનતા જેમાં વર્તે છે. જે પરિણમનમાં સ્વરૂપ સ્થિરતાની વિશિષ્ટતા આવે ત્યારે એને ભાવના પ્રધાન પરિણમન કહેવામાં આવે છે. સ્વરૂપસ્થ થવું છે. શું શું છે એમાં? સ્વરૂપસ્થ થવું છે. સ્વરૂપની ભાવનામાં સ્વરૂપસ્થ થવું છે. ત્યારે સ્વરૂપમાં દ્રષ્ટિનું જોર કામ કરવા લાગે છે એ આ વ્યક્ત થાય છે, ફૂટ આપે છે. અનુભવ પ્રકાશમાં શું લીધો કે સાધક જીવના પરિણમનમાં શ્રદ્ધાનો ફૂટ લાગે છે. જેમ જેમ શ્રદ્ધાનો ફૂટ લાગે છે આત્માની શક્તિઓ વિકસિત થતી જાય છે. આ સહસ્ત્ર ફૂટી અબરખ ભસ્મ એમ કહેવાય છે. તો અબરખની પર્યાય તો જે હતી હતી, પણ જેમ જેમ એને ફૂટ આપે છે, લઢે છે, ઘસે છે, અંદરથી શક્તિ બહાર આવતી જાય છે. એક ચોખા ભાર સહસ્ત્ર ફૂટી અબરખ ભસ્મ લીએ તો એનો ગુણ કેટલો કે એક મણ અબરખ ખાય એટલો. પણ એક મણ અબરખ હોજરીમાં નાખે તો હોજરી થઈ જાય, ખલાસ, સિમેન્ટની જેમ જામ થઈ જાય બધું. એક મણનો અર્ક નાખી શકાય, એનો અર્ક નાખો કહેવાય, એને એમાં શક્તિ છે. એ જેમ ઘસવાથી શક્તિ આવી, એમ અહીંયા શ્રદ્ધાનમાં ફૂટ લાગે છે, ઘસારો આવે છે. સ્વદ્રય ઉપર શ્રદ્ધાનનો ઘસારો કહો, ધસારો કહો, શક્તિ વ્યક્ત થતી જાય છે. એ રીતે સાધકનું પરિણમન પ્રતિ સમય વિકસતું જાય છે. એનું કારણ કે એનું શ્રદ્ધાનું પરિણમન આવ્યા જ કરે છે. સમયે સમયે શ્રદ્ધાત્મનું શ્રદ્ધાગુણનું પરિણમન સ્વદ્રય ઉપર થયા જ કરે છે. અને શક્તિનો વિકાસ થતો જાય છે. ભગવાન હું તો ગુણનો ગોદામ છો, અનંત ગુણનું ગોડાઉન છે આત્મા. જેમ ગોડાઉનમાં, મોટા ગોડાઉનમાં અનેક ચીજો ભરવામાં આવે છે, અનેક ગુણો, અનંત ગુણો આ આત્મામાં ભરેલા છે, એવો અનંત ગુણનું મહાગોદામ છે આત્મા. પુણ્ય પાપના ભાવોનો તો ગોદામ નથી એમ કહીને એમ કહેવું છે કે પુણ્ય અને પાપના પરિણામ તારી અવસ્થામાં ઉત્પન્ન થાય છે, પણ અંદરમાં એનું ગોડાઉન નથી, એમાંથી શક્તિમાંથી નીકળતા નથી. શક્તિ શુદ્ધ છે ને, પુણ્ય પાપના પરિણામ તો અશુદ્ધ છે. એટલે એમ કહ્યું કે પુણ્ય પાપના ભાવનો તું ગોદામ નથી, તને જેની રુચિ છે એવા જે પુણ્ય પાપના પરિણામ, એનાથી તો તું શૂન્ય છો. તારું સ્વરૂપ એના અભાવ સ્વરૂપે છે, એથી તું સદાય રહિત છો ને એનાથી ભિન્ન છો. ભગવાન આત્મા જ્ઞાયક ભાવ રૂપ છે, જે પોતાનું આત્મ સ્વરૂપ છે, પરમાત્મ પદ છે, એ જ્ઞાયક ભાવ રૂપ છે. અનંત ગુણ હોવા છતાં એને જ્ઞાયકપણે કહેવામાં તેનું ગ્રહણ કરાવવું છે, તેનું ગ્રહણ કરાવવું છે. જ્ઞાયકથી એ ગ્રહણ થાય છે, એનો મુખ્ય પ્રકાર છે. આત્માને અનુભવ કરવાના આત્મામાં અહમ બુદ્ધિ કરાવવામાં આવે છે. શું છે કે આત્માનો અનુભવ કરાવવા માટે આત્મામાં અહમપણું કરવામાં આવે છે. ત્યારે અનુભવ થાય ને, અહમપણું કરે તો. એ અહમપણું કરવા માટે અનેક પ્રકારના જે આત્માના ગુણો છે, શક્તિઓ છે, તે દ્વારા અહમપણું કરાય છે કે હું અનંત પરમાનંદ રૂપ છું, હું પરમાનંદ સ્વરૂપ છું. આત્માનો આનંદ ગુણ છે ને, ત્યાંથી પણ અહમપણું કરાય છે, હું પરમાનંદ રૂપ છું. પણ જ્ઞાયક એનો મુખ્ય પ્રકાર છે. આ સ્પષ્ટીકરણ બીજું બેન શ્રીએ કર્યું મચના મત, અનેક પ્રકારમાં આ એનો મુખ્ય પ્રકાર છે. જ્ઞાયક પણ એનો મુખ્ય પ્રકાર છે. એમાં પ્રતીતિ કરવાનો જ્યાં પ્રકાર બાકી છે, જ્યાં આત્માને આત્માની પ્રતીતિ કરવી છે, શ્રદ્ધાન કરવું છે, ત્યારે એ કરવા માટે એને જ્ઞાયકથી ઉપડવું, એનો મુખ્ય પ્રકાર છે. એ જ્ઞાયકની પ્રતીતિ થતા અનુભવ થયો, વ્યક્ત આનંદ થયો, વ્યક્ત બીજા બધા ગુણોનો અનુભવ થયો, પછી એ કોઈ પણ વિશેષણથી અથવા કોઈ પણ ગુણ વિશેષથી આત્મામાં અહંપણું કરે તો એને આખું દ્રવ્ય લક્ષમાં છે, એટલે ગુણ વિશેષનો ભેદ છે, એમાં ગણું છે. પણ જેને જે આત્માને ઓળખું નથી, પ્રતીત કરી નથી, અનુભવ કર્યો નથી, એને તો બીજો ઉપાય જ નથી. એને તો જ્ઞાયકથી ઉપડ્યા વિના, જ્ઞાયકથી પરિણમ્યા વિના, જ્ઞાયકથી પકડ્યા વિના એ સિવાય બીજો કોઈ એને પકડવાનો પ્રકાર નથી. એ એક જ એવો વિશિષ્ટ સ્વપર પ્રકાશક ગુણ છે, વળી એમાં એનું ઉર્ધ્વપણું છે, જ્ઞાનનું ઉર્ધ્વપણું છે. જ્ઞાનની હયાતીમાં રાગાદી જણાય છે, જ્ઞાનની હયાતીના કાળે અન્ય પદાર્થો જણાય છે, જ્ઞાનની હયાતીના કાળે અન્ય ગુણો જણાય છે, જ્ઞાનની હયાતીમાં આખુંદ્રવ્ય જણાય છે. જ્ઞાન ઉર્ધ્વ છે, એની મુખ્યતા છે, ઉર્ધ્વતા છે, એની મુખ્યતા બતાવે છે. જે સ્વભાવથી ઉર્ધ્વ છે એને એકો રાખીને કોઈ પ્રતીતિ કરવા જાય નહીં થઈ શકે, એમ કે એ પ્રકાર છે. શું કહે છે કે ભગવાન આત્મા જ્ઞાયક ભાવ રૂપ છે. ગુરુદેવના પ્રવચનમાં આ મુખ્ય વિષય આવે, આત્મા જ્ઞાયક છે એ વાત સરંગ ધ્વનિ છે એમના પ્રવચન. ગમે ત્યારે સાંભળો, ટેપમાં કે વાંચો પ્રવચન રત્નાકર, આ સરંગ આત્મા જ્ઞાયક છે એ તો જાણે એમના પ્રવચનનો રજિસ્ટર્ડ માર્ક છે, ટ્રેડમાર્ક એવો. આત્મા જ્ઞાયક ભાવ રૂપ છે અને શુભ અને અશુભ અચેતન છે. શુભ અને અશુભ જ્ઞાનના અભાવપણે હોવાથી એને અચેતન કહેવામાં આવે છે. ચેતન વિકાર હોવા છતાં એનો નિષેધ દ્રષ્ટિમાં કરવો છે અથવા દ્રષ્ટિ એનો નિષેધ કરે છે, તેથી એને અચેતન છે એમ નાખ્યા. એક સચેતન આત્મા પોતે છે અને બાકીનું બધું અચેતન છે. અજીવ અધિકારમાં આ વિષય લીધો છે. 38 ગાથા પછી 30 ગાથાઓમાં 31 69 68 પર્યંત 30 ગાથાઓમાં અજીવ અધિકાર જાયેલો છે. સમયસારના પહેલા જીવ અજીવ અધિકારમાં જીવનું અસ્થિથી વર્ણન પહેલી 38 ગાથામાં આવ્યું, અને જીવનું નાસ્તિથી વર્ણન એ બાકીની 30 ગાથા, જેને અજીવ અધિકાર કહેવામાં આવે. જીવ નહીં તે અજીવ, એમાં એક એવી વાત કરી છે અમૃતચંદ્ર આચાર્યજી, ચિત્ત શક્તિથી રહિત જે કોઈ ભાવો છે તે બધા અજીવ છે. ચિત્ત શક્તિથી રહિત એ જે શુદ્ધાત્મા છે એ ચિત્ત શક્તિથી સહિત છે, અને બાકી બધા ચિત્ત શક્તિથી રહિત છે. એમાં 50-55 ગાથામાં 29 ગુણ નાખ્યા, 14 ગુણસ્થાન અચેતન છે આમ નાખ્યું, 14 માર્ગણા સ્થાન તો કે અચેતન છે, 14 જીવસ્થાન તો કે અચેતન છે. ગુણસ્થાન માર્ગણા સ્થાન ને જીવસ્થાન, સ્થાન તો જીવનો હોય ભગવાન, એ જીવને ક્યાંથી હોય? અને આ જીવસ્થાન કયો ને અજીવ કયો, બે વાત કેવી રીતે માતા તો વધતો વ્યાઘાત થઈ જશે. એને કેવું જીવસ્થાન અને એમ કહો કે અજીવ છે. માર્ગણા, જે માર્ગે જીવને શોધાય ખોળાય તેને માર્ગણા કહીએ, તે માર્ગને માર્ગણા કહીએ. એમાં તો સમ્યક માર્ગણા, જ્ઞાન માર્ગણા, 14 માર્ગણામાં એ બધી માર્ગણા છે. સમ્યક માર્ગણા, જ્ઞાન માર્ગણા, ગતિ માર્ગણા, ચાર ગતિમાં જીવને પકડાય છે. આ શું કહેવા માંગે છે? આ થોડું વિચિક્ષણ જીવને આ અહીંયા પ્રશ્ન થવા યોગ્ય છે. આ કહેવા શું માંગે છે? જેને આગમ સ્થાપે જીવના પર્યાય તરીકે, જીવ તરીકે, પછી અભેદ અભેદ નહીં એને જીવ કહી દે, જીવના પર્યાયને અભેદ ને જીવ કહેવાય. જેમ કે ચોરી કરનાર ને ચોર કહેવાય, કેમ ચોર, કેમ કે ચોરી રૂપિયા ની પર્યાય છે, તો એ આખા માણસ ને ચોર કહેવાય છે. એમ અભેદ ને જેને જીવ કહેવાય છે એને અજીવ થાપે છે, એમ કહેવા પાછળ શું રહસ્ય છે, કે એમ કહેવા પાછળ ખરેખર જીવનું સ્વરૂપ શું છે એ કહેવું છે. આમ લીધું છે એ જીવને જીવ તરીકે અસ્થિતિ થાપ્યો છે એના કરતા અજીવ અધિકારમાં જોરથી જીવના સ્વરૂપને થાપ્યો છે એમ કહી શકાય. અજીવ નો અધિકાર ચાલ્યો છે એમાં જીવના સ્વરૂપ વધારે જોર છે. એમાં 29 ગુણ લઈ લીધા છે. જીવ સ્થાન, માર્ગના સ્થાન, 14 ગુણ સ્થાન જીવને નથી એમ કહ્યું. પહેલું ગુણ સ્થાન મિથ્યાત્મનું છે માટે જીવને નથી એમ કહો તો અમને ઠીક લાગે છે. પણ ચોથા ગુણ સ્થાને અનુભવ થાય અને 13મા ગુણ સ્થાને અરિહંત પદ પ્રગટે સંયોગી કેવડી, 14મા ગુણ સ્થાને અયોગી કેવડી જેને મન વચન કાયાના યોગ નો અભાવ છે. અજીવ કયો છો? આ તો શું કહેવા માંગો છો? ત્યાં જીવનું મૂળ સ્વરૂપ બતાવવું છે. અનાદિ અનંત એક રૂપ છે. 14મું ગુણ સ્થાન એક રૂપ નથી, અનાદિ અનંત નથી. 13મું ગુણ સ્થાન અનાદિ અનંત નથી. બે સાદી શાંત છે. અનાદિ અનંત જીવનું મૂળ સ્વરૂપ શું, સામાન્ય સ્વરૂપ શું એ બતાવવા માટે કહેવામાં આવે. એ શ્રદ્ધાનો વિષય છે. બરાબર, એ સામાન્ય છે, એ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા આવા આવા જીવને શ્રદ્ધે છે એમ કહેવામાં આવે. એ કાયદું છે. એટલે આ શાસ્ત્રને દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર કહ્યું છે. સમયસારમાં આ પ્રકારનો વિષય ચાલ્યો છે એટલે એને દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર કહ્યું છે. બરાબર, અથવા તો સમ્યત્વ કેમ થાય એ રીત બદલીથી થી બતાવનારું આ શાસ્ત્ર છે. પ્રદાન કરાવવા માટે મૂળ વિષય એનો, મૂળ વિષય છે. ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ છે ને શુભાશુભ અચેતન છે. ચૈતન્ય વિકાર હોવા છતાં એને અચેતન કહે છે. જેમ કોઈ કુપુત્રને એમ કહે કે આ અમારો પુત્ર નથી, એ રીતે એનો નિષેધ છે. જ્ઞાયક ભાવ શુભાશુભપણે થાય તો ચેતન છે. જ્ઞાયક ભાવ શુભાશુભપણે થાય તો ચેતન છે, તે અચેતન થઈ જાય. છઠ્ઠી ગાથામાં એક પ્રકાર બોલો જ એમાંથી છે. સમયસાર ગાથા 6 ઉપરનો પ્રવચનનો આ બોલ છે કે જ્ઞાયક ભાવ ત્રિકાળી શુદ્ધ આત્મા, જો ક્યાંય ગુણસ્થાનનો નિષેધ છે છઠ્ઠી ગાથામાં. હું પ્રમત કે અપ્રમત નથી, એક જ્ઞાયક ભાવ, ન પ્રમતો ન પ્રમતો જાણગો દૂજો ભાવ, એ વિશે ચાલ્યો છે. પણ આપ તો પ્રભુ મુનિ દશામાં બિરાજમાન છો. મુનિ દશા એટલે છઠ્ઠું સાતમું ગુણસ્થાન કહેવાય. આચાર્ય પદે બિરાજમાન છો અને આચાર્ય થઈને એમ કહો છો કે હું પ્રમત અપ્રમત નથી. છઠ્ઠા ગુણસ્થાનનું નામ પ્રમત ગુણસ્થાન, સાતમા ગુણસ્થાનનું નામ અપ્રમત ગુણસ્થાન, એવું નથી. 14 નથી પછી અપ્રમત, અપ્રમતમાં 14 નથી આવી જાય છે. કેમ કે અપ્રમતની અંદર શુદ્ધતા છે ને પ્રમતની અંદર પ્રમાદ એટલે અશુદ્ધતા છે. વિકલ્પ પંચમાવૃતનો ઉઠે છે ને એ પ્રમાદ છે. એટલે એમ કહી કે હું 14 ગુણ સ્થાન નથી, તો કે 14 ગુણ સ્થાન વિનાનો હું એક નાયક ભાવ છું. આમ લેવું છે કે જ્ઞાયક ભાવ શુભાશુભપણે થાય તો અચેતન, તો ચેતન છે તે અચેતન થઈ જાય, તો આત્મા મતીને જડ થઈ જાય. કેમ કે શુભ અને અશુભ તો જડ પ્રકૃતિના સ્વરૂપે છે. ચેતનનું જે સ્વરૂપ છે, જ્ઞાયકનું જે સ્વરૂપ છે એ શુભાશુભનું સ્વરૂપ નથી. પણ અશુભ શુભ કર્મ છે એની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિના સ્વરૂપે એ પરિણામ છે. માટે એના સ્વરૂપ સાથે એને અભેદ ગણીને એનો નિષેધ કરવા અર્થે, નિષેધ કરવાના હેતુથી, પ્રયોજનથી એને અચેતન કહેવામાં આવ્યા છે. જાણક જાણક ભાવ તે અજાણક એવા શુભા શુભ ભાવે થાય. આ બહુ સાદી ભાષામાં લીધું. જો ભાઈ તું જાણક 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 ભાવે તું છ, અને આ શુભ ને અશુભ પર્યાય છે એમાં જાણક પણ નથી, ચૈતન નું એક કિરણ પણ એમાં નથી, ચૈતન નો એક અંશ પણ એમાં નથી, તો તે અચેતન થઈ જાય. એને પછી ચેતન પણ રહેતો નથી, પોતે જ અચેતન થઈ ગયું છે. અને તેથી શુભાશુભ પરિણામ સાથે જે મિથ્યાત્મની દિશામાં એકત્વ થાય છે એને ભગવાને જળ કહ્યો છે. કે આને જીવ શું કહેવો, આ તો જળ છે. અને એ મિથ્યાત્મના ફળમાં નિગોદમાં જાય છે ત્યારે જગતના બીજા જીવો પણ એને જીવ તરીકે સ્વીકારતા નથી, એને જળ તરીકે, એકેન્દ્રિયાદી જળ તરીકે સ્વીકારવામાં આવે છે.